नमो अरिहंतां नमो सिद्धानं नमो आरिहारं नमो उवजानं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो मंगलं कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलं।
अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला ना आधार है गुणस्थान की चर्चा करी रहा है। એમાં આપણે કયા ગુણસ્થાન સુધી પહોંચી ગયા છે, કયા ગુણસ્થાનમાં આપણે પહોંચી ગયા છે, આપણે નવમા ગુણસ્થાનને પાર કરીને હવે દસમા ગુણસ્થાનમાં આપણે પહોંચી ગયા છે। જો જે મુનિરાજ પોતાના શુદ્ધાત્માનો આશ્રય લઈને જે પોતાના આત્મામાં લીન થયા અને થયા તો એવા થયા કે હવે વિશેષ વિશુદ્ધિ પૂર્વક, જે પહેલા તો છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા પણ હવે વિશેષ વિશુદ્ધિ પૂર્વક એમણે શ્રેણી માંડી છે। તો શ્રેણી માંડી તો શ્રેણીના ગુણસ્થાન જે સાતમું આઠમું નવમું જે ત્રણ કરણ પરિણામ છે એ ત્રણ કરણ પરિણામમાં આરૂઢ થઈને હવે દસમા ગુણસ્થાન સુધી પહોંચ્યા। આ ત્રણ ગુણસ્થાનમાં જ્યાં ત્રણ કરણ પરિણામ એમણે કર્યા ત્યાં કેવી રીતે એમની વિશુદ્ધિ વધી કોઈને યાદ છે? આપણે સાતમામાં કયા સ્ટેપ્સ જોયા, આઠમામાં કયા સ્ટેપ્સ જોયા, નવમામાં કયા સ્ટેપ્સ જોયા, કોઈને યાદ છે? હાઈ લેવલ પર બરાબર ઓકે ચલો હા હા કોઈ બીજું ટ્રાય કરવા માંગે છે બોલો બોલો યસ વિશુદ્ધિ થાય છે વેરી ગુડ સ્થિતિ બંધાપકરણ થાય છે અનુભાર વધે છે અપ્રશસ્તનો ઘટે છે સોરી હા બરાબર બરાબર પછી હા અધર ફોર ગેટ્સ એડેડ કઈ ફોર છે વેરી ગુડ ગૌણ શ્રેણી રચના થાય છે વેરી ગુડ વેરી ગુડ અને નવમામાં શું થાય છે આગળ સૂક્ષ્મ સૃષ્ટિ વેરી ગુડ વેરી ગુડ તમે બહુ સરસ નોટ બનાવી છે। જો પહેલા તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ, આપણે શરૂઆત જીવના પરિણામોથી કરીએ। આ વાત જે બેને કરી એ તો બધા કર્મમાં જે પરિવર્તન છે એની વાત થઈ ને, જે જીવ પોતાના આત્મામાં એવા ડૂબ્યા તો એમના પરિણામોમાં શું થાય છે? પરિણામોમાં વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે, દર સમયે અનંત ગણી અનંત ગણી અનંત ગણી વધતી જાય છે। તો જ્યાંથી એમણે શરૂઆત કરી સાતમા ગુણસ્થાનમાં, એ એક જ મુનિરાજના એંગલથી જોઈએ તો એમનું કેવું છે પ્રોગ્રેશન, કેમની વિશુદ્ધિ અનંત ગણી અનંત ગણી વધતી જાય છે અને છેલ્લે જે નવમા ગુણસ્થાનના જે સમાન પરિણામ છે બધાના એ લેવલ સુધી પહોંચીને પછી આગળ દસમામાં ને અગિયારમામાં કે બારમામાં પહોંચશે જેવી જેમની યોગ્યતા। બરાબર છે, ખ્યાલ આવ્યો છે ને? હવે જો એક જ મુનિરાજને જોઈએ તો એમાં અનંત ગણી અનંત ગણી અનંત ગણી જ છે, એમાં કઈ લોજિક નથી લગાવવાનું। પણ જો ઘણા બધા મુનિરાજને સાથે જોઈએ તો સાતમામાં આઠમામાં ને નવમામાં શું ફરક છે કોઈને યાદ છે? જો ઘણા બધા મુનિરાજને એટલે અનાદિ અનંત ત્રણેય કાળના બધા જ મુનિરાજને જોઈએ તો સાતમા ગુણસ્થાનમાં મુનિરાજના પરિણામ જે એક જ સમયના છે, મતલબ સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ સમય, તો બધાનો જે સાતિશય પ્રમતનો પહેલો સમય હોય એમાં મુનિરાજના પરિણામ સેમ જ હોવા જોઈએ કે અલગ અલગ પણ હોઈ શકે? અલગ પણ હોઈ શકે અને સેમ પણ હોઈ શકે. અચ્છા, અને જે જુદા જુદા સમયના મુનિરાજ છે, એટલે કે ફર્સ્ટ સમય ઇફ યુ કમ્પેર વિથ લેટ્સ સે ફિફ્થ સમય, કે જે મુનિરાજ હવે પાંચ સમયથી ઓલરેડી સાતિશય પ્રમતમાં છે, તેમની તો પાંચ વાર અનંત ગણી વિશુદ્ધિ વધી ગઈ ને, તો એમની વિશુદ્ધિ અને પહેલા ઓલા મુનિરાજની ફર્સ્ટ સમયમાં વિશુદ્ધિ સેમ હોય કે અલગ પણ હોઈ શકે? હા, સેમ પણ હોઈ શકે અને અલગ પણ હોઈ શકે. આ વિશેષતા કયા ગુણસ્થાનની છે? સાતમા ગુણસ્થાનની છે. આઠમા ગુણસ્થાનમાં આપણે શું જોયું હતું? આઠમામાં શું જોયું હતું કે મુનિરાજની વિશુદ્ધિ હવે એટલી બધી વધી ગઈ છે કે હવે જે પહેલા સમય, બીજા સમય, ત્રીજા સમય આદિ સમયોમાં વિવિધ મુનિરાજોની વિશુદ્ધિ સેમ જ હોવી જોઈએ કે અલગ પણ હોઈ શકે? જો સેમ પણ હોય અથવા અલગ પણ હોઈ શકે, પણ જે જુદા જુદા સમયનું કમ્પેર કરીએ, લેટ્સ સે કમ્પેર સેકન્ડ વિથ સેવન્થ, તો સેમ હોય કે અલગ હોય? ઓલવેઝ અલગ જ હોય, કેમ કે આ અપૂર્વકરણ ગુણસ્થાન છે. અપૂર્વકરણ એટલે હવે એમને અપૂર્વ અપૂર્વ પરિણામો થાય છે, એટલે જુદા જુદા સમયના કેન નેવર બી કમ્પેર્ડ, દે આર ઓલવેઝ ડિફરન્ટ. એટલે કે એમાં જે વિશુદ્ધિનો ગેપ છે બહુ વધતો જાય છે, એટલે વધારે ને વધારે વિશુદ્ધ થતા જાય છે. અને નવમા ગુણસ્થાનમાં પહોંચ્યા તો શું થયું? હા, નવમા ગુણસ્થાનમાં આજના કોઈ બી મુનિરાજ લો અથવા આદિનાથ ભગવાનના ટાઈમના મુનિરાજ લો અથવા તો ભવિષ્યમાં ક્યારેક ફ્યુચરના કોઈ પણ મુનિરાજ આપણે લઈએ, એમના સપોઝ એની ત્રીજો સમય, ચોથો સમય, પાંચમો સમય, એમની વિશુદ્ધિ ઓલવેઝ સેમ હોય છે, એને અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહે છે. બરાબર, આટલા તો જીવના પરિણામોની વાત થઈ, ખ્યાલ આવે ને? સી, યુ આર સ્ટાર્ટિંગ ફ્રોમ જે એમ કે ગ્રાઉન્ડ લેવલ, મુનિરાજની જે છઠ્ઠા સાતમાની ભૂમિકા છે એને ગ્રાઉન્ડ લેવલ લઈએ. હવે કોઈ સ્ટેપ ચડતું હોય તો કોઈ પાસ ચડે ને, તો એક એક સ્ટેપ સ્કીપ કરીને ચડે. હવે સપોઝ કોઈ બે સ્ટેપ સ્કીપ કરીને ચડે છે, અને કોઈ એક 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 સ્ટેપ લઈને ચડે છે, તો કોઈની સ્પીડમાં ફરક હોય, તો સ્પીડમાં ફરક ભલે હોય પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે નવમા ગુણસ્થાને જીવ પહોંચે છે તો બધા સેમ સ્ટેપ પર આવીને પહોંચી જાય. ખ્યાલ આવ્યો? આ તો થઈ જીવના પરિણામોની વાત. હવે સામે કર્મમાં શું થયું જે બેન બોલ્યા ને, જો કર્મમાં શું થયું? જીવે શરૂઆત કરી સાતમા ગુણસ્થાનથી, એટલે અધકરણ અધપ્રવૃત્તકરણના પરિણામોની શરૂઆત કરી સાતમા ગુણસ્થાનથી, તો જીવની વિશુદ્ધિ અનંત ગણી વધે છે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ શું હતો? જે એના નવા બંધ થાય છે, જો આપણે ઓલવેઝ નવા બંધ અને જૂના ઉદય એમાં ડિસ્ટિંક્શન પાડતા જવાનું કે ક્યાં નવા બંધની વાત કરે છે, ક્યાં જૂના ઉદયની વાત કરે છે, એ તો બહુ કન્ફ્યુઝ થઈ જાય. ખ્યાલ આવે ને? તો જો અનંત ગણી વિશુદ્ધિ વધે છે પણ સાથે નવા બંધાતા પરિણામ, નેચરલી અનંત ગણી વિશુદ્ધિ વધતી જાય છે, તો એક સમય પછી નેક્સ્ટ સમય પછી નેક્સ્ટ સમય એના જે બંધ થાય એ તો નેચરલી ઓછા 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 થાય ને, લોજિકલ છે કે નહીં? તો એમના જે નવા બંધ થાય છે ઓછા 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 થતા જાય છે. ઓછા ઇન વોટ સેન્સ? કે એમની સ્થિતિ અને અનુભવ બે ઓછા ઓછા થતા જાય છે. બરાબર, હવે જો એ પણ થોડુંક લોજિક આપણે સાથે લગાવતા જવાનું કે એક્ઝિસ્ટિંગ કર્મની જેટલી સ્થિતિ છે, સમજો જ્ઞાનાવરણીય કર્મ છે, એક્ઝિસ્ટિંગની સ્થિતિ સપોઝ 100 યર્સ છે, તો જે નવા બંધ થાય 1000 યર્સને ક્યારેય ન બંધાય. ખ્યાલ આવે ને? 100ની અંદર જ હોય, નહીં તો ઓલી બાજુ એની સ્થિતિ ઘટવાની ટ્રાય થાય છે અને નવા બંધથી વધારે વધારે થતું જાય, એવું ક્યારે બને નહીં. એટલે પહેલું અનંત ગણી વિશુદ્ધિ વધે છે, બીજું નવા બંધમાં સ્થિતિ બંધ અપચરણ થતું જાય છે, પછી થર્ડ જૂના જે કર્મનો ઉદય આવે છે એ જૂના કર્મમાં જે શુભ પ્રકૃતિ પ્રશસ્ત એટલે શુભ પ્રકૃતિ, તો અહીંયા જ્યાં વિશુદ્ધિ વધે છે ઓટોમેટિકલી જીવનામાં શુભની ઇન્ટેન્સિટી એમ્પ્લિફાય થાય છે, એટલે કે એની એનો અનુભવ વધતો જાય છે, અને જે જૂના ઉદયમાં આવતા અશુભ કર્મ એનો અનુભવ ઘટતો જાય છે. બરાબર, સાતમા ગુણસ્થાનમાં આ બધું ચાલી રહ્યું છે. એક મિનિટ, સાથે આપણે એક ડાયગ્રામ પણ બનાવતા જઈએ એટલે આપણને એ પણ આઈડિયા આવતો જાય કે સાથે શું થઈ રહ્યું છે. જે સાતમા નું સ્વસ્થાન અપ્રમત કરતું એમાં બધું કઈ નથી થતું, સાતિશય અપ્રમતમાં જ આ બધું થઈ રહ્યું છે. બરાબર, હવે સમજો આપણે મોહનીય કર્મ નો જાકો કર્મની એક જે નિષેકોની રચના બનાવીએ છીએ, કોઈ પણ એક મોહનીય લઈ લઈએ, સમજો આપણે અપ્રત્યાશી અનાવરણ ક્રોધની લેડર લઈએ, તો આ મોહનીય કર્મની આપણે નિષેકોની રચના છે. યાદ આપ્યું બધાને, અલોંગ વર્ટિકલ એક્સિસ શું છે, આમ ઉપર જતા જઈએ તો શું છે, એ ફ્યુચર ટાઈમ માં જતા જઈએ છીએ. બરાબર, એક 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 સમય આગળ વધતા જઈએ છીએ. હા, અને આ શું છે કે કોઈ પણ એક સમયમાં ઉદયમાં આવવાવાળા કર્મ પરમાણુ નો સમય. બરાબર, એટલે જનરલી હોરિઝોન્ટલ સ્ટાઇલ જોઈએ તો આ બાજુ અનુભાગ અનુભાગ એટલે શક્તિ ઓછી છે અને આ બાજુ અનુભાગ વધારે. બરાબર, હવે જો સાતમા ગુણસ્થાનના જીવ આગળ વધ્યો, આ ચાર પ્રોસેસ જે આપણે વાત કરી, તો અહીંયાથી અહીંયા સાતમું ગુણસ્થાન એનું થયું, ઇમેજિન કરે. બરાબર, તો શું થયું સાતમા ગુણસ્થાનમાં, કે એક તો અનંતગણી વિશુદ્ધિ થાય, નવા કર્મ બંધ નો નવા કર્મ બંધ ની સ્થિતિ નો અનુભવ ઓછો હતો, એટલે નવા જે બંધાથી આમાં એડ થતા જશે. બરાબર, આમાં એડ થતા જશે. અચ્છા, જે જૂના પ્રશસ્ત કર્મ નો સ્થિતિ અનુભવ સોરી અનુભવ વધે છે વધે છે અને અપ્રશસ્ત નો ઘટે છે. એ જૂના કયા છે, આ જે ઉદયમાં આવતા જાય છે એ જ જૂના છે. ખ્યાલમાં આવે, આ ફર્સ્ટ સમયે ઉદયમાં આવ્યા એ પહેલાના બંધાયેલા હતા ને, એટલે આ જે ઉદયમાં આવ્યા એના ઉપર એ લાગુ પડે છે કે પ્રશસ્ત નો અનુભવ વધે છે અપ્રશસ્ત નો ઘટે છે. ખ્યાલ આવે કે નહીં બધા, જે ઉદયમાં આવે છે એના પર જ લાગુ પડે છે. જે અંદર પડ્યું છે એનામાં જે થોડું થોડું સંક્રમણ જરા જરાક થાય છે, થાય છે મામૂલી, હજી ગુણ સંક્રમણ આઠમા માં આવશે. ખ્યાલ આવે કે મામૂલી નાનું નાનું ચેન્જ ઓવર થાય છે, દેટ ઇઝ ટુ મિનિટ્સ ટુ એક નો એ ઠીક નો. આટલો ખ્યાલ આવે, જેમ સાતમા માં આગળ વધ્યા એમ આ ચાર પ્રોસેસ થયા. બરાબર, હવે આઠમા માં એનાથી આગળ વધ્યા, ઓલા ચાર તો થયા, બીજા ચાર હજી થયા. ઇમેજિન કરીએ અહીંયાથી અહીંયા આઠમા નો ટાઈમ છે, આ આઠમા નો ટાઈમ છે. આઠમા માં બીજા ચાર કયા થયા, પહેલું છે ગુણ શ્રેણી નિર્જરા, એટલે હવે આ જે ઉપરના કર્મ પર જે નિષેકો છે એમાંથી ઇમેજિન કરો થોડા થોડા, આ જેટલી ડાર્કી ને આ થોડા થોડા પરમાણુ હવે નીચે આવી જશે. જરાક 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 પરમાણુ બધા નીચે આવતા જશે, તો ધ ક્વોન્ટિટી ઓફ નીચે એટલે જલ્દી જલ્દી ઉદયમાં આવીને વયા જશે એમ. તો ધ ક્વોન્ટિટી ઓફ પરમાણુ જે ફ્યુચરમાંથી નિયર ફ્યુચરમાં આવે છે, ધેટ મલ્ટીપ્લાઈડ વિથ એવરી કમર, એને કહેવાય ગુણ શ્રેણી નિર્જરા. ખ્યાલ આવે, અહીંયા સપોઝ આ નિશ્ચયમાં હંડ્રેડ પરમાણુ ઉદયમાં આવ્યા હોય તો નેક્સ્ટ સમયમાં 200 આવે, અગર આપણે મલ્ટીપ્લાયરને 2 લઈએ તો. બરાબર, એના નેક્સ્ટ સમયમાં 400 આવે, એટલે કર્મ પરમાણુ ઉદયમાં આવીને ખરી ભરી જાય. ખ્યાલ આવે કે નહીં, અને ઇમેજિન કરો ઇન ધ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ આપણી પાસે એટલા અનંત પરમાણુ પડ્યા છે કે આવું ગુણ શ્રેણી થયા પણ કરે ને, ઇવન ધેટ ઇટ ઇઝ ટુ સ્લો, કે જેને કારણે કર્મ ખરી ઇઝીલી નથી કરતા, એટલું કે લોસ ઓફ ટાઈમ. એટલે આખો આઠમા ગુણસ્થાન, નવમું ગુણસ્થાન, દસમું, અગિયારમું, આ બધામાં ગુણ શ્રેણી ચાલ્યા જ કરે. ખ્યાલ આવે, એટલે ગુણ શ્રેણી ચાલ્યા કરે ત્યારે જઈને આગળ જઈને હવે મોહનીય કર્મ ની વાત કરીએ છીએ તો દસમા ના અંત સુધી બધા કરી જશે. શપક શ્રેણી હોતો ઉપશમ હોય એવી વસ્તુ જુદી જાહેર જોઈએ. આ ખ્યાલ આવે. પહેલું છે ગુણ શ્રેણી નિરીક્ષણ, બીજું છે ગુણ સંક્રમણ, એટલે જે હેવી કર્મ છે અનુભવ જેનો હેવી છે એમાંથી લાઈફમાં કન્વર્ટ થતા જશે. હોરિઝોન્ટલ મુવમેન્ટ, પેલું વર્ટિકલ મુવમેન્ટ, હોરિઝોન્ટલ મુવમેન્ટ, બરાબર. પછી ત્રીજું છે સ્થિતિકાંડ ઘાસ. સ્થિતિકાંડ ઘાસ એટલે શું હતું, કોઈને યાદ છે? હા, સ્થિતિ ઓછી થવી. એટલે સપોઝ આજથી જે ડાયડર છે એ 1000 યર્સ ની હોય તો ઉપરનું આખું ડિવિઝન થઈ જવું, એટલે આખું 900 યર્સ થઈ જાય. ખ્યાલ આવે. આ બધા ઉપરમાં નીચે આવી જાય એને કહેવાય સ્થિતિકાંડ ઘાસ. અને અનુભવ કાંડ ઘાસ શું હતું? હવે આપણે આગળ ગયા નવમા. જે નવમા નો કાળ આટલો છે, એક મોટ પ્રશ્ન સાતમા થી આઠમા નો ઓછો છે, આઠમા થી નવમા નો ઓછો છે. આઈ માઇટ બી લિટલ યર છે કે માઇ વન કે કાર્ડ મટકો લે હવે નવમા માં શું કર્યું? ઓલા આઠ પ્રોસેસ તો ચાલુ છે, એના સિવાય બીજું શું કર્યું? અપૂર્વ સ્પર્ધક બન્યા, પછી બાધક દૃષ્ટિ થઈ અને સૂક્ષ્મ દૃષ્ટિ થઈ, બરાબર. હવે અપૂર્વ સ્પર્ધક એટલે શું? સ્પર્ધક એટલે એવા કર્મ પરમાણુ નો સમૂહ કે એવા કર્મ પરમાણુ નો સમૂહ કે જેની ફળ આપવાની શક્તિ સમાન હોય. એટલે સપોઝ અહીંયા જે કર્મ પરમાણુ છે આ બધાની ફળ આપવાની શક્તિ સિમિલર છે, સમાન છે, અને બધાની અનુભવ બહુ હાઈ છે. અહીંયા જે છે એ બધાની સમાન છે અને બધાનો અનુભવ મીડિયમ છે. અહીંયા પણ સમાન છે અને અહીંયા પણ મીડિયમ થી ઓછો મીડિયમ છે, અને અહીંયા જે છે એનો સમાન છે પણ ઓછો છે, બરાબર. હવે આ બધા સ્પર્ધકો જે સ્પર્ધકો આ રેડી ઓફ અનુભવ એક્ઝિસ્ટેડ ફ્રોમ બિફોર, એટલે એને કહેવાય પૂર્વ સ્પર્ધક. પૂર્વ સ્પર્ધક તો અપૂર્વ સ્પર્ધક એટલે શું હશે? યુ કેન ઇમેજિન વેરી ઇઝી શું હશે કે જે આ રેન્જમાં હતા જ નહીં એવા નવા અનુભવ તૈયાર થયા. તો કઈ બાજુ તૈયાર થશે? વધારે ઇન્ટેન્સ થાય કે મન થાય? નેચરલી મન ડિસાઈડ તૈયાર થશે, બરાબર. એટલે અહીંયા નવા સ્પર્ધકો તૈયાર થયા. જે જીવના પરિણામોની વિશુદ્ધિ બદલી જાય, ખ્યાલ આવ્યો કે હવે પરિણામોની વિશુદ્ધિ વધે છે તો ઇમેજિન કરો જે સમયે જીવના જેવા પરિણામ છે એ સમય સામે કર્મનો એવો ઉદય હોવો જોઈએ એવો નિયમિત નૈવેદિક સંબંધ છે. તો અહીંયા જીવના પરિણામ એટલા વિશુદ્ધ થઈ ગયા જે પહેલા ક્યારે એટલા વિશુદ્ધ હતા જ નહીં, તો સામે કર્મના પણ એવા નિષેકો તૈયાર થવા જોઈએ કે જે પહેલા ક્યારે હતા જ નહીં. એટલે એને કહેવાય અપૂર્વ સ્પર્ધક. ખ્યાલ આવ્યો? આ અપૂર્વ સ્પર્ધક છે, અપૂર્વ સ્પર્ધક. એના પછી મતલબ ધી આગળ થયું ક્રોનોલોજી. ફર્સ્ટ થયું અપૂર્વ સ્પર્ધક, એના પછી શું થયું? એના પછી થયું બાધક સૃષ્ટિ. હવે આનો શું મતલબ? સમજો, મોટા મોટા પથ્થરો હતા, એ મોટા પથ્થરોને તોડીને નાના નાના પથ્થર બનાવ્યા. એવી જ રીતે આ સ્પર્ધકો, સમજો 1 cm by 1 cm નું છે અત્યારનું, તેની બદલે હાફ બાય હાફ નું બનેલું, એને કહેવાય બાધક સૃષ્ટિ. ચાલો, જે બેઝિકલી એ અનુભવ કદી ગીન કર્યો, જે અપૂર્વ સ્પર્ધક હતા એનાથી પણ અનુભવ ગીન કર્યો. આ ત્યાં અમારી સ્થિતિમાં નથી, અનુભાગમાં છે. અનુભાગમાં છે, એ થઈ રહ્યા. સ્થિતિમાં શું થાય છે ને હું 2 મિનિટમાં કહીશ, હમણાં એને પહોંચાડો. અપૂર્વ સ્પર્શ થયા, બાધક વૃષ્ટિ થઈ, એના પછી સૂક્ષ્મ વૃષ્ટિ થઈ, હજી ઝીણા થઈ ગયા. ખ્યાલ આવે? ઓલા જે પથ્થર હતા એને હજી તોડીને નાના કર્યા. એવી રીતના આ સ્પર્ધકો જે એમ કે ને કે તીવ્ર કર્મ ઉદયમાં આવવાના હતા એને જીવના પરિણામોના નિમિત્તથી એને ભાંગતા ગયા, ઝીણા કરતા ગયા, એને પુષ્ટિકરણ કહેવામાં આવે છે. આટલું ધ્યાનમાં આવ્યો. હવે ઇમેજિન કરો, આ થયું બાધક વૃષ્ટિ પછી સૂક્ષ્મ વૃષ્ટિ. નવમા ગુણસ્થાનમાં જીવને હજી બાધક સુધીનો ઉદય છે, સૂક્ષ્મનો ઉદય 10મા ગુણસ્થાનમાં આવશે એટલે એને સૂક્ષ્મ સંપ્રાય કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? સૂક્ષ્મ એટલે કે હવે આ સ્પર્ધકો સૂક્ષ્મ થઈ ગયા. સૂક્ષ્મ એટલે દેખાતા નથી એ જાતના સૂક્ષ્મ નહીં, એનો અનુભવ આપવાની શક્તિ ઘણી સૂક્ષ્મ થઈ ગઈ. અને સાંપ્રાય એટલે કશાય, સાંપ્રાય એટલે કશાય. તો આ બધા જે શબ્દો છે ને એ શબ્દો ઇન્ડિકેટિવ લેવાના કે શરૂઆતથી લઈને અત્યાર સુધી. એમ સપોઝ 10મા ગુણસ્થાનનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય, એનો મતલબ કે પહેલાથી 9મા સુધીનું નામ છે બાદર સાંપ્રાય. ખ્યાલ આવ્યું? એ લખતા નથી આપણે, પણ એમાં ઇન્ક્લુડેડ છે એમ સમજી લેવાનું. કેમ કે ત્યાં સુધી બધા બાદર સ્પર્ધકોનો ઉદય આવે છે. જો ફરીથી આપણે એકેન્દ્રીય જીવોમાં પણ બાદર જીવ ને સૂક્ષ્મ જીવ જોઈએ છે, દેટ ઇઝ ડિફરન્ટ, એને અહીંયા કોરિલેટ નહીં કરવાનો. પણ ધ કોન્ટેક્ટ ઓફ બાદર ને સૂક્ષ્મ ઇઝ સમવોટ સિમિલર. ખ્યાલ આવે? સૂક્ષ્મ એટલે કોઈ રોકી શકે નહીં એવા, અને બાદર એટલે છે આમ હલન ચલન, હાથથી રોકાય એવા, દીવાલથી રોકાય એવા. અહીંયાનો મિનિંગ શું છે? બાદર એટલે મોટા, સૂક્ષ્મ એટલે જીવ. આટલું ખ્યાલમાં આવ્યું? ઓકે. હવે જો મારે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ટચ કરવો છે એને ટચ કરવું છે. આ તરફ રિવિઝન કર્યું આપણું જો આગળ. હવે ઇમેજિન કરો કે આનાથી આગળ 10મા ગુણસ્થાનનો કાળ આપણો શરૂ થાય છે. 10મા પછી શું આવશે? 10મા પછી કાં તો 11મું આવશે કાં 12મું. 11મું ગુણસ્થાન કોને આવશે? જે મુનિરાજ ઉપશમ શ્રેણી ચડી રહ્યા છે એમને 11મું ગુણસ્થાન આવશે. 12મું કોને આવશે? જે કપટ શ્રેણી ચડી રહ્યા છે એમને 12મું આવશે. તો જે મુનિરાજ ઉપશમ શ્રેણી ચડી રહ્યા છે એને 10મા પછી શું પરિસ્થિતિ હોવી જોઈએ? સત્તામાં અંદર છે. આપણે કયા કર્મની નિષેક રચના બનાવી છે? કલંક વાત છે. હા, સપોઝ આ મોહનીયની નિષેક રચના છે, કારણ કોઈ બી લઈ લો કે આપણે અપ્રત્યાસ અનાવરણ ક્રોધ કશાયની આ નિષેક રચના છે. તો 11મા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો ઉદય છે કે નથી? ઉદય નથી. ઉદય હોય તો જીવ વિતરાગી કેવી રીતના હોય? ખ્યાલ આવે? તો ઉદય નથી એનો મતલબ અહીંયા નિષેકો હોવા જોઈએ કે ન હોવા જોઈએ? હા, વેરી ગુડ. કેટલા? 10મા ગુણસ્થાન પછી 11મા ગુણસ્થાનમાં ત્યાં કોઈ નિષેકો જ નથી. સમજો કે આ 11મા ગુણસ્થાનનો કાળ છે. 10માંથી બી નાનો છે સમજી લેજો, અને અહીંયા 9 થોડું અઘરું છે. તો એટલા ભાગમાં ગેસ ઉપજે છે, એટલા ગેસમાં કોઈ નિષેકો નથી. અહીંયા નિષેકો પહેલા હતા કે નહીં? પહેલા તો હતા, તો આ ગેપ ક્યારે ક્રિએટ થયો? ડિલીટ નથી થયા. જો એને ડિલીટ એટલે કઈ રીતે નીકળતા ગયા, જ્યાં સુધી 8મા ગુણસ્થાનનો કાળ ચાલુ છે ને ત્યાં સુધી તો બધી સત્તા એમ ને એમ છે. જયારે 9મો ગુણસ્થાન ચાલુ થયું, 9મા ગુણસ્થાનનો બહુ ભાગ ગયો પછી અંતરકરણ અને ઉપશમકરણ એ 2 પ્રોસેસ જ આવે છે. આપણે એમાં અત્યારે નહીં જઈએ, આ તો તમને ખાલી સિમેટિકલી સમજાવું છું કે પહેલા अंतर करण था इनो मतलब तू क्या नवमा का बहु आ गए कभी समझियो एक कैलकुलेशन आपने कही सके ना कि आना पी दसमो आवशे हवे नवमा में बदलाम निराज ना परिणामो में એટલે નવમા નો કાળ પણ ફિક્સ એના પછી દસમા ના પરિણામ પણ ફિક્સ દસમા નો કાળ પણ ફિક્સ એટલે એના પછી જે નિરાગર અગિયારમાં આવશે જે થોડી અપ્લાય કરો ઉત્સમ છે ધર્મ અપ્લાય કરો શપથ છે એ ધ્યાનમાં રાખજો તો નવમા નો હવે થોડો ભાગ બાકી છે અને દસમો બાકી છે એના પછી અગિયારમાં આવવાના છે ઇટ ઇઝ અશ્યોર્ડ અનલેસ કે મુનિરાજનું મૃત્યુ થઈ જાય નહીં તો આશ્યોર્ડ છે ને કે અગિયારમાં આવશે જ મુનિરાજ એક વાર નવમા સુધી પહોંચ્યા શ્રેણી માંડી તો હવે કઈ વચ્ચેથી તો પાછા ના આવી જાય અગિયાર મોટા જ કરીને જ પાછા ઓલવેઝ તો હવે ખબર જ છે કે અગિયારમાં જવાના છે તો નવમા નો જે એન્ડ નો થોડો ભાગ બાકી હોય ત્યારે સૌથી પહેલા એક અંતરકરણ નામનો પ્રોસેસ થાય છે એના પછી સૂક્ષ્મકરણ થાય છે એઝ અ નેમ સજેસ્ટ અંતરકરણ એનો મતલબ શું કે ગેપ ક્રિએટ કરવો તો ગેપ ક્રિએટ કરવામાં શું થાય કે અહીંયા જેટલા પણ નિષેધો હોય એના બધા જ કર્મો કરવાનું કાં તો અહીંયાથી ઉપર હોય છે કાં તો અહીંયાથી નીચે આવી જાય અને ત્યાં એક એવો રિજન ક્રિએટ કરવામાં આવે છે કે જ્યાં કોઈ મોહનીય કર્મના કર્મોનું ઉદયમાં નથી આવતું અને ઉપશમકરણ એટલે શું કે હવે જ્યાં છે ત્યાં ઉપશમિત કર્યા એ તો ગેપ ક્રિએટ કરે પાછું આવી જાય તો ખ્યાલ આવે એટલે જ્યાં છે ત્યાં ઉપશમિત કર્યા એની કહેવાય ઉપશમકરણ આ બધું ક્યારે પતી ગયું હવે ક્યાં નવમાં જ બધું પતી ગયું ખ્યાલ આવે છે આ બધું નવમાં સુધી પતી ગયું હવે નવમાના એન્ડમાં શું પરિસ્થિતિ છે કોઈ કહી શકે ઇમેજિન કરો કે આપણી પાસે ક્રોધની લાયર છે માનની લાયર છે માયાની લાયર છે લોભની લાયર છે એ રીતે ખ્યાલ આવે બધાની નિષેધ રચના છે ક્રોધ માન માયા લોભ અને એને પણ પાછું ડિવાઈડ કરો અનંતાનુબંધી તો નાશ થઈ ગયો અનંતાનુબંધી તો પહેલા જ ખતમ થઈ ગયા એની સંયમ ના જગ્યાએ પણ અપ્રત્યાશ અનાવરણ પ્રત્યાશ અનાવરણ સંશોધન એટલે થ્રી ફોર્ટા ટ્વેલ્વ પ્લસ નવ નવ કશાય હસ્ય રતિ અરતિ શોકભાઈ ધૂર્જા શ્રીભાઈ કૃષ્ણ સંપૂર્ણ શકે એટલે ટોટલ 21 આવી રીતના આપણી પાસે નિષેધ રચનાઓ છે નવમાં ગુણસ્થાનમાં અંત સુધી એ 21 માંથી 20 માં શું થયું ના જગ્યા નહીં આજે ગેપ ક્રિએટ થયો ને એ ગેપ 21 માંથી 20 માં વિલ ઓલસો કવર દસમું ગુણસ્થાન કેમ કે હવે ત્યાં ક્રોધ માન માયા અને લોભના સંજ્વલન લોભમાં પણ સૂક્ષ્મ સાંભળાયને છોડીએ બાકીનાનો ઉદય જ નથી એટલે ત્યાં ગેપ છે નવ નવ કશાયનો પણ ઉદય નથી એટલે ત્યાં પણ ગેપ છે તો ખાલી જે આ દસમામાં કોની નિષેક રચના હશે કે જે સંજ્વલન લોભ એ સંજ્વલન લોભમાં પણ જે પુષ્ટિકરણ કર્યા પછી જે સૂક્ષ્મ લોભ બાકી રહ્યો છે બસ એના નિષેકો પડ્યા છે આ ખ્યાલમાં આવે છે કે નહીં ફરીથી રિપીટ કરો ઇમેજિન કરો કે આપણી પાસે ત્યાં 21 પેરેલલ એવા નિષેક રચનાઓ છે હવે જેવી રીતના આપણે ઓલું ગેમ રમી ને ટેટ્રિસ ફોનમાં તેમાં શું થાય પેલી એક લાઈન બને એટલે લાઈન ડિલીટ થઈ જાય ને એ ડિલીટ થઈ જાય હવે આપણે થોડું થોડું રમ્યા હોય પછી વચમાં કેવી પરિસ્થિતિ બને કે નીચે ઓલી બધી બ્લોક છે ઉપરનો બ્લોક છે પણ વચમાં શું છે ખાલી ગેસ છે હવે એમ ઇમેજિન કરો આપણી પાસે એવા 21 પેરેલલ એવી બ્લોક રચના હોય એવા 21 પેરેલલ ડિવાઇસીસ છે જેમાં આપણે ટેટ્રિસ રમી રહ્યા છે ઇમેજિન કરો તો એક લોભનું જે નિષેક રચના છે એમાં પણ અપ્રત્યક્ષ અનાવરણ લોભ અને પ્રત્યક્ષ અનાવરણ લોભ નહીં, ખાલી સંયોજન લોભ. અને સંયોજન લોભમાં આ બધા પ્રોસેસિસ થઈ ચુક્યા છે ઓલરેડી. એટલે એના જે આ સ્પર્ધકો છે એ બધા સૂક્ષ્મ લોભ વાળા બચ્યા છે. આ જે બધા તીવ્ર વાળા હતા એનો ઉદય આવી ગયો ઓલરેડી નવમામાં. દસમામાં જે બચ્યા એ ફક્ત સૂક્ષ્મ લોભ વાળા બચ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? જો અને ફરીથી આમ સમજાવે તો નવમા સુધી આવી રીતના મોટા મોટા બ્લોક્સ હતા. હવે દસમામાં બ્લોક નાના નાના જ છે, પેલા મોટા બચ્યા જ નથી. ખ્યાલ આવે ને? તો બાકીના વીસમાં જેવી રીતના અપ્રત્યક્ષ અનાવરણ ક્રોધ, અપ્રત્યક્ષ અનાવરણ માન, અપ્રત્યક્ષ અનાવરણ માયા, અપ્રત્યક્ષ અનાવરણ લોભ, એમાં શું થયું કે નવમાના અંત સુધી ઓલરેડી ક્યાં ચાલુ થઈ ગયો? ઉપરના ઉપર ઉપશમિત કર્યા, નીચેના તો ખતમ થઈ ગયા. ખ્યાલ આવે? નવમાના અંત સુધી. હવે દસમામાં એન્ટર થયા તો ત્યાં કોઈ છે જ નહીં નિષેકો ઉદયવા માટે. ખ્યાલ આવે? અપ્રત્યક્ષ અનાવરણ ક્રોધ માન માયા લોભમાં. પછી પ્રત્યક્ષ અનાવરણ ક્રોધ માન માયા લોભમાં પણ સેમ, ઉપરના ઉપર ઉપશમિત કર્યા છે. ઉપર એટલે ફ્યુચરના ઉદયમાં આવવા વાળા. અને નવમાનો ટાઈમ પતી ગયો એટલે બાકીના નીચેના બધા પતી ગયા. હવે દસમો અને અગિયારમો બે ગુણસ્થાનના ટાઈમ પ્રમાણે ત્યાં ગેપ ક્રિએટ થયો છે. બરાબર? આવી એક જે સંજ્વલન લોભનો જે નિષેક રચના છે એમાં નવમાનો કાળ પૂરો થયો, તો હજી દસમાનો કાળ જેટલો છે એટલા નિષેકો ત્યાં પડ્યા છે. અને એક એક કરીને ઉદયમાં આવશે અને ઉપર ઉપર ઉક્ષમે છે. આ ખ્યાલ આવે કેમ બધા? જો આ ખ્યાલ આવશે તો હવે આગળનું બધું સમજવું બહુ મીની છે. જો હવે આગળ શું થયું આપણે જરા બહુ સામી નાખીએ. નવમાં પછી બધાને ઉક્ષમિત કરી દીધા એટલે હવે કોઈ નીચે નથી આવી જતા. જે પણ સંક્રમણ થઈને અથવા ઉંધીરણા થઈને એ કર્મ લેસે હજાર વર્ષ પછી આવવાના હતા એની પેલા અંતર મુહૂર્તમાં આવી જાય એવું હવે નથી બનતું. નહીં તો આપણી આખી વ્યવસ્થા બગડી જાય ને. એટલે એવું નથી થયું, એને ઉક્ષમિત કરી દીધા ત્યાં ને ત્યાં. બરાબર? હવે શું થયું કે જીવ દસમા ગુણસ્થાનના વિશુદ્ધ પરિણામોમાં એન્ટર થયો. એન્ટર થયો એટલે કે જીવની વિશુદ્ધિ નવમા ગુણસ્થાનના અંતમાં જેટલી હતી એનાથી અનંત ગણી વધી અને હવે જીવ દસમા ગુણસ્થાનની વિશુદ્ધિમાં એન્ટર થયો. દસમા ગુણસ્થાનની વિશુદ્ધિમાં એન્ટર થયો એટલે જીવના પરિણામ કેવા છે? અપૂર્વકરણ અનિવૃત્તિકરણથી પણ વિશુદ્ધ છે, પણ જે વિતરાગી જિનેશ્વર મુનિરાજ છે એના કરતા જરાક એમને લોભના પરિણામ છે. જો આમાં બહુ સરસ ઉદાહરણ આપ્યું છે આપણે શાસ્ત્રમાં કે કોઈ કૌશાંબી વાળું વસ્ત્ર, કૌશાંબી એટલે રેડ કલરનું વસ્ત્ર હોય, સોરી વસ્ત્ર ઉપર રેડ ડાય લગાવી હોય અને તમે એને એકદમ વોશ કરી નાખો, બ્લીચ કરી નાખો તો પાછું વ્હાઈટ થઈ જાય. હવે વ્હાઈટ થવામાં એક માઇનર ટિંજ બાકી છે. ખ્યાલ આવે? એકદમ ફેન્ટ રેડ કલરની ટિંજ એમાં હજી બાકી છે. એવા એ મુનિરાજના વિશુદ્ધ પરિણામ છે. મુનિરાજના પરિણામ કેવા છે? અહીંયા તો એકચ્યુઅલી મહિમા બતાવતા બહુ સરસ લખ્યું છે. ચાલો મળતું નથી પણ એમ એમાં એવું લખ્યું હતું કે આ મુનિરાજ કેવા છે કે જેમણે પોતાના શુદ્ધાત્માના આશ્રયે પોતાની વિશુદ્ધિ એટલી વધારી છે કે હવે ફક્ત એક જ અંતર મુહૂર્તમાં આ દસમાનો કાળ પતશે અને બીજું હવે નેક્સ્ટ અગિયારમા ગુણસ્થાનમાં જેવા જિનેન્દ્ર ભગવાન પૂર્ણ શુદ્ધ વિશુદ્ધ અને સુખ નો અનુભવ કરે છે એવા ઉત્કૃષ્ટ મુનિરાજ આ છે. કેવા મુનિરાજ છે કે બસ હવે એક અંતર મુહૂર્તમાં પૂર્ણ સુખ નો અનુભવ કરવાના જ છે. અને પોટેન્શિયલી અત્યારે આપણે ઉચ્ચમ શ્રેણીની વાત કરીએ છીએ, પણ જો ક્ષપક શ્રેણી હોત તો હવે તો બે અંતર મુહૂર્તમાં એ સાક્ષાત ભગવાન જ બનવાના છે. તો એમના પરિણામ કેટલા વિશુદ્ધ હશે. જો જીવ તો પોતાના આત્મામાં એટલો લીન છે કે આ સાતમા આઠમું નવમું આ બધા એટલા શોર્ટ અંતર મુહૂર્ત છે કે આમ સમજણ રૂપ થઈને જાય છે અને એટલે પાછા ફાસ્ટ પૂરું થઈ જાય. જો ઉપક્ષમ શ્રેણી હોય તો અને ક્ષપક હોય તો એટલી વારમાં તો હજી આઠમો પલકારો થઈને ખુલે ત્યાં તો કેવડી ભગવાન થઈ જાય. ખ્યાલ આવે એટલા પરિણામ ફાસ્ટ વિશુદ્ધ થઈ થઈને આવી રીતના પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. આ તો કર્ણાનયોગની એટલી વિશેષતા છે કે એક એક સમયને બાયફર્કેટ કરીને આપણને આટલું સમજાવે છે. ખ્યાલ આવે છે ને. તો જો હવે દસમામાં જે મુનિરાજ એન્ટર થયા છે એમની પરિસ્થિતિ શું થઈ કે બાકી એકે મોહનીયનો ઉદય નથી, બાકીના સાતેય કર્મનો ઉદય કોન્સ્ટન્ટ છે. જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય ચાર અવનાતિ કર્મ એનો એના નિષેકોમાં આ બધું કાંઈ નથી થયું. એના નિષેકોમાં જે પહેલાના પ્રોસેસિસ કીધા ઓલા ચાર પછી ઓલા ચાર અનંત ગણી વિશુદ્ધિ સ્થિતિ બંધાપચરણ અપ્રશસ્તનો અનુભાગ વધવો પ્રશસ્તનો અનુભાગ ઘટવો ગુણ શ્રેણી નિદ્રા ગુણ સંક્રમણ સ્થિતિ કાંડવ્યાસ અનુભાગ કાંડવ્યાસ આ આઠ બધામાં થઈ ગયા છે. હા પણ બાકીનાનો ઉદય નિરંતર ચાલુ છે. કેમ કે હજી મુનિરાજ આઠમા ગુણસ્થાનમાં સોરી નવમા દસમામાં છે તો જ્ઞાનવર્ણ્યનો ઉદય ન હોય તો શું થાય? જીવને ત્યારે જ કેવળ જ્ઞાન થઈ જાય. અથવા તો જ્ઞાનવર્ણીમાં આવી રીતના અંતરકરણ થાય તો શું થાય? તો જીવ અંતર મુહૂર્ત માટે સર્વજ્ઞ થઈ જાય અને પછી પાછો અલ્પજ્ઞ થઈ જાય એવું તો બને નહીં. ક્યારે એક વાર સર્વજ્ઞતા થઈ પછી ક્યારે પાછી પડે નહીં. એટલે આવું જે અંતરકરણ આદિ જે પણ પ્રોસેસિસ થાય છે એ ફક્ત મોહનીય કર્મમાં જ થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો જો એ દસમા અવસ્થાનમાં એન્ટર થતા જીવની શું પરિસ્થિતિ છે કે મોહનીયમાં ફક્ત હવે સંજ્વલન લોભનો ઉદય એમનો છે. એમ પણ વિશુદ્ધિ અનંત ગણી વધતી જશે દસમાના કાળમાં. એટલે લોભમાં એ સૂક્ષ્મ સંપ્રાયમાં પણ ઉદય ઘટતો 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 ઉદયમાં આવે છે. બરાબર, એ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, બાકીના બધા કર્મની સ્થિતિ સોરી બાકીના બધા કર્મનો ઉદય યથાવત ચાલુ છે. હા, એમાં અનુભવ ઘટતો 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 એમાં પણ ઉદયમાં આવ્યા કરે છે. થર્ડ પોઈન્ટ, જે જીવ દસમા ગુણસ્થાનમાં એન્ટર થયા હવે એમને ફક્ત સૂક્ષ્મ લોભનો જ ઉદય છે. એટલે એમના પરિણામોમાં જે મોહનીયના પરિણામ જે છે એટલે જે મોહના પરિણામ છે એ મોહના પરિણામમાં ફક્ત સૂક્ષ્મ લોભને અનુસાર જ અશુદ્ધતા બચી છે. બરાબર, અને એટલી અશુદ્ધતાને કારણે હવે એમને ફરીથી મોહનીયના કર્મ બંધાતા નથી. ફરીથી હા, સૂક્ષ્મ લોભના ઉદય વખતે નવા મોહનીયના કર્મ બંધાતા નથી, બાકીના બધા કર્મ બંધાય છે. બાકીના બધા કર્મ બંધાઈ શકે છે પણ મોહનીયના નવા બંધાતા નથી. હવે આગળ જઈને પૂર્ણ વિતરાગી થવાના છે. આ એક અંતર મુહૂર્ત પછી સપોઝ ક્ષપક શ્રેણીમાં હોય અને નવા મોહનીયના પાછા બંધાયા જ કરે તો પછી ખબર ખતમ ક્યારે થાય? જો છેલ્લી અંતર મુહૂર્ત છેલ્લો સમય પણ હોય સૂક્ષ્મ લોભનો ઉદય હોય અને ત્યારે વળી પાછા નવા મોહનીયના જ બંધાય તો નેક્સ્ટ ટાઈમ સમયમાં કેવી રીતના વિતરાગી થાય? એટલે સૂક્ષ્મ લોભના ઉદય વખતે નવા મોહનીયના કર્મ બંધાતા નથી, બાકીના કર્મો હજી બંધાય છે. હવે જયારે પૂર્ણ વિતરાગી થઈ જશે, પૂર્ણ વિતરાગી વખતે હવે એમને મોહનીયનો એકે કર્મ નથી અને મોહનીયનો એકે કર્મ નથી માટે હવે બાકીના એકે કર્મ પણ નહીં બંધાય. ખ્યાલ આવે? અગિયારમાં અને બારમા ગુણસ્થાનમાં નવા એકે કર્મ નહીં બંધાય કેમ કે હવે પૂર્ણ વિતરાગી થઈ જશે. પણ દસમા માં ફક્ત મૌની ને છોડીને બાકીમાં બંધાય છે. એટલું ખ્યાલમાં આવ્યો? અચ્છા, નેક્સ્ટ પોઈન્ટ, દસમા ગુણસ્થાનમાં જે સૂક્ષ્મ લોભના કર્મ પરમાણુ બચ્યા છે એને સ્વ ઉદયી પ્રકૃતિ કીધી છે. આપણે લાસ્ટ ટાઈમ પણ થોડું કંઈક મેન્શન થયેલું સ્વ ઉદયી. કેમ કે જો ક્રોધના જેટલા આપણે જોયા અપ્રત્યાખ્યા અનાવરણ અથવા અનંતાનુબંધી બી લઈ લો, અનંતાનુબંધી અપ્રત્યાખ્યા અનાવરણ પ્રત્યાખ્યા અનાવરણ સંયોગ. પહેલા અનંતાનુબંધીનું શું થયું હતું કે એ અપ્રત્યાખ્યા અનાવરણ અથવા પ્રત્યાખ્યા અનાવરણ અથવા સંયોગમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. જેટલા થોડા ઉદયમાં આવવાના હતા એ ઉદયમાં આવ્યા અને બાકીના બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા અને આખી નિષેક રચના ખતમ થઈ ગઈ અનંતાનુબંધી. બરાબર, સિમિલરલી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એનું શું થયું? એ પણ જો ઉપશમ શ્રેણીની વાત કરીએ તો હજી ઉપરના તો સત્તામાં છે અને નીચેના ઉદય આવીને ખતમ થઈ ગયા, પણ દસમામાં હવે કાંઈ ઉદય નથી. અથવા સપોઝ શપથ શ્રેણી લઈએ તો અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધનું શું થયું? બધો નાશ થતો ગયો, પણ એક બીજામાં ક્રોધનો માનમાં કન્વર્ટ થયા, માનના માયામાં થયા, માયાના લોભમાં. એટલે કહેવાનો મતલબ શું છે, ક્રોધ માન માયા આ ત્રણ કર્મ પોતાની રીતે ઉદયમાં આવીને ખતમ નથી થતા, બીજામાં કન્વર્ટ થઈને ખતમ થઈ જાય છે. વિસંયોજન ન કહેવાય. જો વિસંયોજન ફક્ત અનંતાનુબંધી માટે જ વપરાય છે, કેમ કે એમાં પાછું સંયોજન થઈ શકે છે. અનંતાનુબંધી કર્મની એવી સ્પેશિયાલિટી છે કે સપોઝ ઉપશમિક ઉપશમ ચરિત્રવાળા મુનિરાજ જો પહેલા ગુણસ્થાનમાં પાછા પહોંચી જાય તો અનંતાનુબંધી પાછી સંયોજના થાય છે, જે વિસંયોજના થઈ ગઈ છે. ખ્યાલ આવે ને? એની વિસંયોજના શબ્દ બાકીના કર્મ માટે વપરાતો નથી. તો સંક્રમણ થઈને એ કર્મના પૂરા નિષેકો ખતમ થાય છે. પણ લોભની પ્રવૃત્તિ કેવી છે કે લોભ પોતે પોતા રૂપે જ ઉદયમાં આવીને ખતમ થાય છે. અત્યાર સુધી નવમા ગુણસ્થાન સુધી એમાં પણ અનુભાવ કાંડક ઘાસ, સ્થિતિ કાંડક ઘાસ આદિ બધું ઘાસ થઈ થઈને અનુભાવ ઓછો થતો હતો, પણ જે કર્મ પરમાણુ છે એ ત્યાં ને ત્યાં જ રહ્યા, કાં તો સ્થિતિ ઓછી થઈને જલ્દી ઉદયમાં આવી ગયા. પણ ધેર ઇઝ નો વે ટુ ડિસઅપીયર સમવેર. ધ ઓનલી વે ફોર ડેમ ટુ ગો અવે એ ઉદયમાં આવીને રહ્યા છે. તો હવે દસમા ગુણસ્થાનમાં જે સૂક્ષ્મ લોભના પરમાણુ બચ્યા એમાં હવે બીજા કોઈ પ્રોસેસિસ થતા નથી, પોતાની મેળે ઉદયમાં આવીને જતા રહે છે. જેવી રીતના આપણી પાસે પાણીની મોટી ટાંકી હોય તો મેજોરિટી પાણી તો તમે ખાલી કરી નાખો, પંપ લગાવો, આમ કરો, તેમ કરો, જે છેલ્લું નીચેનું પાણી બચ્યું હોય એ ક્યાં જાય? તે તો પોતાના મેળે નળમાંથી નીકળીને જ પૂરું થાય. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતના સૂક્ષ્મ લોભ એટલે વોટ એવર રિમેન, એકદમ મામૂલી જે કંઈક બચી ગયું છે એ પોતાની મેળે હવે ઉદયમાં આવીને જ ખતમ થાય છે. એટલે એને કેવી પ્રકૃતિ કહેવાય છે? સ્વ ઉદયી પ્રકૃતિ કહેવાય છે. બરાબર, આ હજી એક પોઈન્ટ થયો. જો હજી એક પોઈન્ટ વિચાર કરીએ, આ એક થોડું નવી જાતનું થિંકિંગ છે, આ બુકમાં લખ્યું છે એટલે કહું છું. નોર્મલી આપણે શું કહીએ કે કર્મોમાં રાજા કોણ કહેવાય? આઠ કર્મોમાં મોહનીયને રાજા કહેવાય. મોહનીયમાં પણ કોને રાજા કહેવાય? કે દર્શન મોહનીય. દર્શન મોહનીયમાં પણ મિથ્યા કહેવાય. કેમ કે જીવને ચાર ગતિરૂપ અનાદિ સંસારમાં ભટકાવવા માટે મૂળ મેઇન રૂટ કોઝ કોણ છે? કે મિથ્યાત્વ છે. બરાબર, અહીંયા થોડું ઊંધું લીધું છે કે ભાઈ ભલે તમે મિથ્યાત્વને કર્મનો રાજા કહો, બરાબર, પણ સૌથી સ્ટ્રોંગેસ્ટ કર્મ કયું? સૌથી સ્ટ્રોંગેસ્ટ કર્મ સૂક્ષ્મ લોભ. કેમ કે સૌથી છેલ્લે જાય છે? કેમ કે મિથ્યાત્વ વોઝ વેરી ઇઝી, મતલબ મિથ્યાત્વ વોઝ ઇઝી ટુ બી, એટલે પહેલા જોયો છે. પણ જીવે આટલો પુરુષાર્થ કરીને હવે દસમા ગુણસ્થાનના અંત સુધી વિશુદ્ધિ લાવ્યા ત્યાં સુધી હજી સૂક્ષ્મ લોભ પડ્યો છે, ત્યાં સુધી જતો નથી. એટલે સૌથી ડિફિકલ્ટ ટુ બી એ સૂક્ષ્મ લોભ છે. એક કહેવાની પદ્ધતિ, બાકી એક્સપ્લેન કરવા માટે અલગ અલગ રીતે કહેવામાં આવે છે. તો જો આપણે દસમા ગુણસ્થાનમાં આટલી જુદી જુદી વ્યવસ્થાઓ આપણે જોઈ, કઈ વ્યવસ્થા જોઈ કે આમ તો મેજોરિટી બધું કામ નવમાના અંત સુધી પતી જ ગયું છે, દસમામાં ખરેખર થયું શું કે બસ સૂક્ષ્મલોકનો ઉદય આવે છે અને ખતમ થાય છે, આવે છે અને ખતમ થાય છે. જે અંતરકરણ પહેલા તૈયાર થઈ ચૂક્યું છે નવમામાં જ, એના અનુસાર કર્મ બાકીના ત્યાં ત્યાં ઉપશમિત છે. એટલે આપણે કહીએ ને કે જે છેલ્લી એક શાંતિનો પીરિયડ છે કે આના પછી હવે એકદમ જીવ પૂર્ણ શાંતિમાં જવાનો છે, એની પહેલાની આ ફાઇનલ એક અશુદ્ધિ જે થોડીક બાકી હતી જીવમાં, બસ એનો પણ હવે નાશ થતો જાય છે અને જીવ અગિયારમા ગુણસ્થાનમાં પહોંચે છે. જો આપણે આ ખાલી એક પરિભાષા વાંચી લઈએ સૂક્ષ્મ સંપ્રાયની, પછી આપણે સ્ટોપ કરશું. ક્વેશ્ચન 232 છે, સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના ઉદયને વશ થતા જીવને સૂક્ષ્મ સંપ્રાય નામનું દસમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એટલે ખરેખર એવા સૂક્ષ્મ લોભના ઉદયને વશ જીવને જે નજીવી હજી જરા અશુદ્ધિ બાકી છે એવા જીવના પરિણામોને સૂક્ષ્મ સંપ્રાય કહેવામાં આવે છે. આના નેક્સ્ટ સમયે જ દસમું પૂરું થતા નેક્સ્ટ સમયે જ જીવ પૂર્ણ વિતરાગી થાય છે, પૂર્ણ વિતરાગી અવસ્થાને પ્રાપ્ત કરે છે. જો ઉપશમ શ્રેણી માંડી હોય તો એને અગિયારમું ગુણસ્થાન કહેવાય છે, શપક શ્રેણી માંડી હોય તો એને બારમું ગુણસ્થાન કહેવાય છે. જો ઉપશમ શ્રેણી માંડી હોય તો આપણે જોયું એ પ્રમાણે અંતર થાય છે અને બાકીના ઉપરના ઉપર જ ઉપશમિત છે. જો શપક શ્રેણી માંડી હોય તો નવમાના અંત સુધી બાકીના બધા નિષેકો અપ્રત્યાખ્યા સોરી અનંતાનુબંધી તો પહેલા જ ગયા, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલો, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલો, સંજ્વલન ક્રોધમાન માયા અને નવ ન કશાય એના આખા ને આખા નિષેકો નાશ થઈ ચૂક્યા છે. ન હવે એનો બંધ થાય છે કે ન સત્તામાં જૂના પડ્યા છે, ટોટલ નાશ જ થઈ ગયો છે. બસ એક જ નિષેક રચના બચી છે, દેટ ઇઝ સૂક્ષ્મ લોભની. એની પણ હવે સ્થિતિ કેટલી છે કે જેટલું દસમા ગુણસ્થાનનો કાળ છે એટલી જ એની સ્થિતિ છે. જેવો દસમા ગુણસ્થાનનો કાળ પૂરો થયો એવી એની સ્થિતિ ખતમ અને મોહનીયનો ટોટલ સફાઈ, ટોટલ નાશ. ને જીવ પૂર્ણ વિતરાગી થઈને બિરાજમાન થાય છે એ આપણે દસમા ગુણસ્થાનને પાર કરીને હવે નેક્સ્ટ ક્લાસમાં પૂર્ણ વિતરાગી થશું, પછી આગળ આપણે કેવલ નામને પ્રાપ્ત કરીશું. ચાલો જીનવાન હે જિનવાણી ભારતી તો જપો દિન રે જો તેરી શરણાગ્રહે સો પાવે સુજે જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે સુમ બોલો જિનવાણી માતનો જય હો.